પૂજ્ય બેન શ્રી ચંપાબેનના નિયમસારના કળશ 242 નો સાર.
કોઈ એવા જેવો એ રીતે પણ દીક્ષા લીધી છે તો કેવા જતા હોય. તથાગણમાં ભાવલિંગી મુનિ જાજા થતા હોય છે, કોક આવાય થતા હોય છે, એ ઉપદેશ તો બધાને આપવામાં આવે છે. આ બધા મુનિઓ તો અત્યારના થયેલા, પણ ત્યારે ભાવલિંગી મુનિ થયા છે. આ પંચમ કાળમાં ભાવલિંગી મુનિ થાય છે, એ મુનિઓનો ઉપદેશ છે. ચોથા કાળમાં ભાવલિંગી ઘણા હોય તો કોક જીવો છે, કોક નીકળે એવા પુરુષાર્થને બતાવડા. બીજે લોકાઈ જાવ તો ક્યાંક વાતો ક્યાં તારી શોભા નથી. કળી કાળમાં હણાયેલો છે, પછી મારે અરે જડમતી કળી કાળમાં હણાયેલો ઈજા હણાઈ ગયો છે. આ કળી કાળમાં તમે આ પંચમ કાળની અસર થઈ તો ઈજા પામે. અરે રે આચાર્યદેવને ઉપદેશ આપે છે. આગળ જયારે આગળ જયારે આ ચૈતન્ય ચિંતામણી રત્ન તારા હાથમાં એને ગ્રહણ કરતી, પણ પેલી થઈને ક્યાં ગ્રહણ કરે છે? વેશ જ એવી રીતે એ પુરુષાર્થ આગળ જાય ને પછી એ એની વાત નથી. એને કે બહારથી વેશ તો લીધો, પણ હવે આગળ જાય એમ કે અંતરમાંથી જા તું આ ક્યાં પાછો વળી જા એને દેશ આપે છે. એ જોકે બધા ભદ્રી થતા ભદ્રી થતા ને માર્ગ પ્રમાણે ચાલતા નતા, તો વનસ્પતિ એવું બધું ગ્રહણ કરવાનું. ઉપરથી દેવોએ કીધું આ મુનિપણાના વેશમાં આવું ન કરાય. કપડા પહેરી તો કપડા પહેરી તો ગામમાં જાય તો ભરત ચક્રવર્તી ને કોક વધશે. વનમાં કઈ છાલ ના કપડા પહેર્યા પછી હાર પાણી ની કઈ લોકો ને શું હવે કરવું? એટલે એમ આવે છે ને કે એમને વેશમાં જંગલ માંથી કઈ હાર કરવા માંડ્યા એવું. પણ એ કોઈ ભદ્રી ઓલા ઓલા બહુ દુષ્ પરિણામ ભદ્રી હમેશા તો આપણે ખોટું કર્યું છે, પણ રહી ન શકવાનું છે. આપણે એમ દીક્ષા લઈ લઈશું. દીક્ષા શું, કેમ વર્તન, એની શું વૃદ્ધિ, કાંઈ પણ ભદ્રિક ભાવે દીક્ષા લઈ લઈશું. પછી તો આ પંચમ કાળમાં પણ આ વેશ જ ધારણ કરીને એવું બધું કહીએ. કોક વૈરાગી હોય છે વેશ ધારણ કરીને, અમુક ત્યાં પણ પણ સમજે મુનિઓને જો બધું બધું ક્રિયા બધા કેવા લાગતા ગુરુદેવની વાતમાં કેવા ભાવ આવતા હતા. ગુરુદેવ કે નાનકડા મુનિ નાનકડા હાથમાં હાર લેતા હશે કેવા લાગતા હશે એવું કઈ બોલમાં આવે છે. એમ કઈક છે નાનકડા હાથમાં મુનિ 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 હાથ ભાવ મુનિ એ બધું જુદું મતલબ અહીં ઉપરથી કોઈ મુનિરાજ આવી જાવ, અહીં મુનિ એમને દર્શન કરી દો, બધું બોલ થાય. મન તો અમુક જ ભગવાન કેવડે આગળ ના ભગવાન ને તો અમે ટાઈમ તો અનુસર નહીં, તેનાથી 500 મન પછી વચ્ચે મહાવીર ભગવાન નું દેહ મન તો એકદમ બધું ધાર્મિક એમ ગુપ્ત તત્વ બધું લૌકિક નહીં, બધું લૌકિક નહીં અલૌકિક લોકથી બધું બધાને ધર્મ ધર્મની ભાવના ઉત્પન્ન એવી જાતને એમના પૂર્ણ બધા એવી જાત ધર્મની ભાવના ઉત્પન્ન લોકો તત્વ લૌકિક નહીં ધર્મ ની ભાવના કે આ મહાપુરુષ કઈ જાતના છે જોઈને સમજી જાય, મહાત્મા તો એવો પણ એનો પ્રભાવ પણ એવો, કઈક આવી લોકોના વિરોધના વંટોળી આવે બપોરે બધા એક વિડીયો પ્રતિબંધ કરે, વિરોધના વંટ વચ્ચે એ વાવાના હતા બધા કઈ કયો પણ કેવું શું એની પાછળ કહેવાનું બધું વિરોધ નું જ આવે, કારણ એ વખતે કોઈ પોતે એકલા હિંમત કરીને હીરાબેન ના બંગલા બે ત્રણ જણા હતા ને પોતે પરિવર્તન કર્યું ને વિરોધ ના વંટોળિયા વાયા છે, ચારી બાજુ છાપે છાપા થઈ ગયા, ગાંધી સમયે પરિવર્તન કર્યું, ગાંધી પરિવર્તન કર્યું, સાધુ પણ છોડી દીધું, એ વંટોળિયા એકદમ એકદમ આમ ને એકદમ સ્થાનકવાસી સંપ્રદાયમાં કોલાહળ છે, એટલી એમની છાપ હતી ને એટલે કોલાહળ એટલો થઈ ગયો,
ગંભીર સારી વાણીમાં ભાવાર્થ ઊંડા થતા જે હૃદય તારું જાણ સાથે ભાવ તારો થયો, ગંભીર સારી ભાવાર્થ બહુ ઊંડા ગુરુદેવ ની વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છે, જે એમનું હૃદય જાણે તે જ એમનું ભાવ ખેંચે છે, નિશ્ચય ને કઈ અપેક્ષા એ કહે છે ને વ્યવહાર ને કઈ અપેક્ષા એ કહે છે, એ બધું એમને કેવી રીતે સંધિક થી કહે છે એમનું હૃદય જાણે તે જ એમનું ભાવ ખેંચી શકે છે, વ્યવહાર ના ભેદો ઘણા ત્યાં ક્લેશ ને કરતો નથી, વ્યવહાર ના ઘણા ભેદ માં ક્લેશ માં ક્લેશ માં પડતા નથી, લાગી લગ્ન માં આત્મ ને બીજું કશું એક આત્મ ની લગ્ન નથી, એમાં બીજું કઈ એમને જોવાનું નથી, બાર ના વ્યવહાર ના ભેદ એકાંત થી અધ્યાત્મ માં જે શુષ્ક થઈને ચાલે એકાંત થી બસ આત્મામાં કઈ નથી, કઈ કરવાનું છે એક શુષ્ક થઈને ચાલે ચાબુક તેને મારીને વ્યવહાર બનાવ્યો તેને એકદમ જોર થી ચાબુક મારીને પડકાર કરીને પર્યાયમાં શુદ્ધતા છે એની શુદ્ધિ કરવાની બાકી રહી જાય છે, દ્રવ શુદ્ધ છે પણ પર્યાયમાં અશુદ્ધતા છે, માટે દ્રવ ઉપર દ્રષ્ટિ રાખીને સાધના કરવાની છે, શુષ્કતા રીતે જેનું વર્તન હોય એને પણ જોર થી પોતે પર્યાય છે આત્મામાં શુદ્ધતા છે એમ કે માત્ર બહાર થી શુદ્ધિ કરવાથી આત્મા ની કઈ શુદ્ધિ થતી નથી, આત્મા તરફ દ્રષ્ટિકાળ એટલે એમનું જે હૃદય હતું થી હૃદય તોડીને એમને હવા તેમને હૃદય જાણે તે એના ભાવને દ્રવ્ય દ્રષ્ટિને મુખ્ય રાખીને બધી એમની વાત હતી અને જે વાત કરે તે બધી બહુ જ ભાવથી અને જોરથી કહેતા હતા. હરિયાની વાત આવી દ્રવ દ્રષ્ટિ પૂર્વક બધું કહેતા હતા, વૈરાગની વાત એટલી કરતા, ભક્તિની વાત એટલી કરતા. પદ્મનંદી આચાર્યમાં જે ભક્તિની વાત આવે તો એ પોતે રંગાઈ જતા એવી રીતે કહેતા, વૈરાગની વાતમાં પણ પોતે રંગાઈ જતા હતા. દ્રવ દ્રષ્ટિનું જોર તો મુખ્ય હોય એટલે આવ્યા જ કરે, પણ પર્યાયની સાધનાની વાત આવે દર્શન જ્ઞાન ચારિત્રની તો એમાં પોતે રંગાઈને બધું બોલતા હતા, પોતે રંગાઈ જતા એવી રીતે એમનો ઉપદેશ આવતો. માટે કેવી જાતનું સંધિ સાધનામાં હોય છે તે સમજવાનું હોય છે. વદન કમળે થી વહ્યા જે ઉપદેશ ના અમૃત હતો, ગુરુદેવ ના વદન કમળ થી જે ઉપદેશ ના અમૃત જે વહેતા હતા કોઈ આશ્ચર્યકારી હતા. એ અધ્યાત્મ રસ ના પાન થી વારી જતા પોતી જેમ, એવા અધ્યાત્મ રસ ના પાન કરતા કરતા એમનું વ્યાખ્યાન સાંભળતા ઓ ક્રોધો જોડે એમના પર વારી જતા હતા એવી એમને ઉપદેશ. કઈ જાતનો ઉપદેશ છે ને શું કહી રહ્યા છે લોકો એકી તસે અંદર એકાગ્ર થઈને સાંભળતા હતા અને આશ્ચર્ય પામતા હતા કે આ કઈ જાતના મહાપુરુષ છે ને શું કહી રહ્યા છે. બધા સંપ્રદાય વાળા એને આશ્ચર્ય થતું હારી જતા હતા શું કહી રહ્યા છે આત્માની વાત. બધા એમની વાણી સાંભળીને બધાના હૃદય પલટી જતા, શ્વેતાંબર દિગંબર બધાના હૃદય પડતા હતા, અન્ય મતોના કેટલાના હૃદય પડતા હતા. દરજી સોની પાર્થ બધાના એમને કોઈ વાણીનો ઉપદેશ જ એવું જાતનો બધાના હૃદયને એવો ઉપદેશ અત્યારે ક્યાંય ઈ જે અતિભાવ અને વાણી ક્યાંય મળવી અત્યારે મુશ્કેલ છે જે એમના હૃદયથી કહેતા થાય. રંગાઈને અને એ વાણીમાં જોર આવું એવી એનો પડકાર આવો, એ જોરથી જુસ્સો એ નહીં પણ આમ પડકાર આવતા હતા એ જુદું હતું. એમના રણકાર બધા જુદા હતા.
પરમેશ્વર કૃપા દ્રષ્ટિ રાખનાર.